એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનુસાર, હવે આપણી ભાષામાં. નમસ્કાર. આજે આપણે એક એવા માણસની વાત કરવા જઈ રહ્યા છીએ જેમના જીવનમાં નાટક, સિદ્ધાંત અને કહી શકાય કે કરુણાંત ત્રણેયનો સમાવેશ થાય છે. આપણે વાત કરીશું સર થોમસ મોરની.
હા, સર થોમસ મોર એક એવું નામ જે પુનરુજ્જીવન યુગ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. વકીલ, લેખક, રાજકારણી અને છેવટે એક સંત. એમનું વ્યક્તિત્વ ખરેખર બહુ જ જટિલ અને રસપ્રદ છે.
બિલકુલ. અને એમનું મહત્વ શું? શા માટે આજે પણ આપણે એમને યાદ કરીએ છીએ? એમનું પુસ્તક યુટોપિયા તો જગપ્રસિદ્ધ છે જ, પણ એ સિવાય.
જુઓ, એ માત્ર યુટોપિયાના લેખક નહોતા, એ પુનરુજ્જીવનના મુખ્ય માનવતાવાદીઓમાંના એક હતા. અને કદાચ સૌથી અગત્યનું, એ અંતરાત્માની સ્વતંત્રતાના પ્રતીક બન્યા. રાજ્યની સત્તા સામે પોતાના સિદ્ધાંતો માટે ઊભા રહેવું, એ વાત આજે પણ એટલી જ પ્રસ્તુત છે, ખરું ને?
સાચી વાત. તો ચાલો શરૂઆત કરીએ એમના સમયથી. 15મી-16મી સદીનું યુરોપ, પુનરુજ્જીવન અને ધર્મ સુધારણાનો સમય, કેવો માહોલ હતો એ?
અરે, એ તો ભારે ઉથલપાથલનો સમય હતો. પુનરુજ્જીવન એટલે એમ સમજો કે સદીઓની ઊંઘ પછી યુરોપ જાગી રહ્યું હતું. પ્રાચીન ગ્રીસ અને રોમના જ્ઞાન, કળા, સાહિત્યની ફરી શોધ થઈ રહી હતી. માનવતાવાદનો ઉદય થયો.
એટલે કે ફોકસ ઈશ્વર પરથી હટીને માણસ પર આવ્યું.
હા, કંઈક અંશે. માણસની બુદ્ધિ, ક્ષમતા, એના જીવનનું મહત્વ, આ બધા પર ભાર મુકાયો. અને સાથે સાથે પેલી મધ્યયોગીન, ધર્મકેન્દ્રી વિચારધારા સામે પ્રશ્નો ઉઠવા લાગ્યા. અને બીજી બાજુ પ્રોટેસ્ટન્ટ ધર્મ સુધારણા શરૂ થઈ. માર્ટિન લ્યુથર જેવા લોકોએ કેથોલિક ચર્ચની સત્તાને જ પડકારી.
અને ટેકનોલોજી પણ ભાગ ભજવી રહી હતી.
હા,
છાપકામ આવ્યું.
બહુ મોટો ફાળો. છાપકામને લીધે પુસ્તકો, નવા વિચારો, બધું ઝડપથી ફેલાવા લાગ્યું. સામાન્ય લોકો સુધી જ્ઞાન પહોંચ્યું. નવી દુનિયા, અમેરિકાની શોધ થઈ. લોકોની દુનિયા વિશેની સમજ જ બદલાઈ ગઈ. એટલે એક તરફ જૂનું સ્કોલેસ્ટિસિલુમ જેવું, અને બીજી તરફ આ નવો માનવતાવાદ. સંઘર્ષ તો થવાનો જ હતો.
અને મોર આ બધાની વચ્ચે હતા. એમના સમયના બીજા કયા મોટા નામો સાથે એમનો સંબંધ રહ્યો? જેમ કે ઇરાસ્મસ.
હા, ઇરાસ્મસ એ તો મોરના ગાઢ મિત્ર હતા. બંને ક્રિશ્ચિયન હ્યુમનિસ્ટ. એકબીજા પર ખૂબ પ્રભાવ હતો. ઇરાસ્મસે એમની પ્રખ્યાત બુક ઇન પ્રેઝ ઓફ ફોલી મોરના ઘરે જ લખી હતી. મજાની વાત એ છે કે એનું લેટિન ટાઇટલ મોરિયાએ એન્કોમિયમ એ મોરના નામ પર શ્લેષ છે.
અચ્છા. અને બીજા? મેકિયાવેલી, લ્યુથર.
મેકિયાવેલી તો સાઉ જુદા. ઇટાલીમાં રાજકારણમાં નૈતિકતાની જરૂર નથી, સત્તા જ મુખ્ય છે, એવું કહેતા હતા. મોર આનાથી બિલકુલ વિરુદ્ધ વિચારતા. માર્ટિન લ્યુથરની ધર્મ સુધારણાનો તો મોરે પૂરી તાકાતથી વિરોધ કર્યો. એ કટ્ટર કેથોલિક હતા. અને પછી રાજા હેનરી VIII, જેમના તેઓ પહેલા માનીતા બન્યા અને પછી એમના જ શત્રુ.
આ સંબંધોએ જ એમના જીવનનો માર્ગ નક્કી કર્યો હશે. ચલો હવે એમના અંગત જીવન પર થોડું ધ્યાન આપીએ. બાળપણ, શિક્ષણ.
મોરનો જન્મ લંડનમાં 1478માં. પિતા સફળ વકીલ અને પછી જજ બન્યા, એટલે ઘરમાં કાયદાનું વાતાવરણ. એમનું શિક્ષણ સારું થયું. સેન્ટ એન્થની સ્કૂલ, પછી ઓક્સફર્ડ. ક્લાસિક્સમાં બહુ તેજસ્વી હતા, પણ પિતા ઇચ્છતા હતા કે કાયદો ભણે.
એટલે પિતાના કહેવાથી કાયદાનો અભ્યાસ કર્યો, પણ એમનો પોતાનો જોગ બીજે હતો એમ સાંભળ્યું છે.
હા, એમને ધર્મ અને અધ્યાત્મમાં ઊંડો રસ હતો. યુવાનીમાં થોડો સમય, લગભગ 4 વર્ષ, એમણે લંડન પાસેના કાર્થુસિયન મઠમાં ગાળ્યા. સાધુ બનવાનો ગંભીર વિચાર કર્યો હતો, પણ છેવટે એમણે નક્કી કર્યું કે સંસારિક જીવન જીવીને, સમાજમાં રહીને જ ઈશ્વરની સેવા કરવી. પછી લગ્ન કર્યા, બાળકો થયા.
અને કારકિર્દી એ તો ખૂબ જ સફળ રહી હતી, ખરું ને?
ઓ હા, ખૂબ જ. લંડનના ટોચના વકીલ બન્યા, લોકોમાં લોકપ્રિય હતા. અંડર શેરીફ બન્યા, સંસદ સભ્ય બન્યા, રાજદ્વારી તરીકે રાજા માટે કામ કર્યું, છેવટે હાઉસ ઓફ કોમન્સના સ્પીકર પણ બન્યા. એમની બુદ્ધિ, પ્રામાણિકતા, વાટાઘાટ કરવાની ક્ષમતા, રાજા હેનરી 8મો ખૂબ પ્રભાવિત હતા.
અને એટલે જ એમને ઇંગ્લેન્ડનો સૌથી મોટો હોદ્દો મળ્યો, લોર્ડ ચાન્સલર.
બરાબર. 1529માં એ રાજા પછી સૌથી શક્તિશાળી માણસ ગણાય. કાયદાકીય વ્યવસ્થાના વડા, રાજાના મુખ્ય સલાહકાર. એ એમની કારકિર્દીનું શિખર હતું, પણ ત્યાંથી જ એમના અંતની શરૂઆત પણ થઈ.
હા, પેલું રાજા હેનરી 8th નો વિવાદાસ્પદ નિર્ણય, એમના છૂટાછેડા અને ચર્ચ ઓફ ઇંગ્લેન્ડની સ્થાપના.
એ જ મુદ્દો. હેનરીને રાણી કેથરીનથી છૂટાછેડા જોઈતા હતા એન બોલેન સાથે લગ્ન કરવા માટે. પોપે ના પાડી એટલે હેનરીએ રોમ સાથે સંબંધ તોડી નાખ્યો અને પોતાને ઇંગ્લેન્ડના ચર્ચના વડા જાહેર કરી દીધા. મોર માટે આ અસ્વીકાર્ય હતું. એ પોપની સર્વોપરિતામાં માનતા હતા. એમના માટે ધમ એ રાજાથી ઉપર હતો.
એટલે એમણે રાજાના આદેશનું પાલન કરવાનો ઇનકાર કર્યો.
સીધો ઇનકાર નહીં, પહેલા તો ચૂપ રહ્યા. પણ જ્યારે રાજાએ શપથ લેવાનું ફરજિયાત બનાવ્યું એક્ટ ઓફ સુપ્રીમસી હેઠળ, ત્યારે મોરે ના પાડી દીધી. એમણે સ્પષ્ટ કહ્યું કે હું રાજાનો વફાદાર સેવક છું, પણ ઈશ્વરનો પ્રથમ, હું મારા અંતરાત્મા વિરુદ્ધ ન જઈ શકું.
અને પરિણામ?
પરિણામ, રાજદ્રોહનો આરોપ, ટાવર ઓફ લંડનમાં કેદ અને 1535માં શિરચ્છેદ. એમનું મૃત્યુ એક સંદેશ બની ગયું, સિદ્ધાંતો માટે, અંતરાત્મા માટે બલિદાન.
ખૂબ જ નાટકીય. પણ મોર ફક્ત એમના જીવન અને મૃત્યુ માટે જ નહીં, એમના લખાણો માટે પણ ઓળખાય છે. અને એમાં સૌથી ઉપર છે યુટોપિયા. આ બુકમાં એવું તે શું ખાસ છે?
યુટોપિયા, જે 1516માં લેટિનમાં લખાઈ, એ ખરેખર અદ્ભુત છે. એમાં એક કાલ્પનિક ટાપુની વાત છે. ત્યાં કોઈ ખાનગી મિલકત નથી, બધા સાથે કામ કરે, જરૂર મુજબ વહેંચણી થાય, ધાર્મિક સહિષ્ણુતા છે, સ્ત્રી પુરુષ લગભગ સમાન, શાસન તર્ક પર આધારિત. આ શબ્દ યુટોપિયા પણ એમણે જ બનાવ્યો, જેનો અર્થ કોઈ સ્થાન નહીં, નો પ્લેસ પણ થાય, અને સારું સ્થાન, ગુડ પ્લેસ પણ.
તો એ શું હતું? એક આદર્શ સમાજનું સપનું કે પછી એ સમયના યુરોપની ટીકા?
આ જ તો મોટો સવાલ છે. ઘણા માને છે કે સીધી ટીકા હતી. યુરોપમાં જે લોભ, અસમાનતા, ધાર્મિક ઝુનૂન હતું, એના પર કટાક્ષ હતો. એમણે જાણે એક અરીસો ધર્યો કે જુઓ, સમાજ આવો પણ હોઈ શકે, શું આપણે કંઈક જુદું ન વિચારી શકીએ? આ પુસ્તકે યુટોપિયન સાહિત્યનો પાયો નાખ્યો.
વિપિણું વિરોધાભાસ, યુટોપિયામાં ધાર્મિક સહિષ્ણુતાની વાત કરનાર મોરે પોતે ચાન્સેલર તરીકે પ્રોટેસ્ટન્ટો સામે કડક હાથે કામ લીધું, અમુકને તો જીવતા સળગાવ્યા. આ કેવી રીતે સમજવું?
હા, આ મુદ્દો જટિલ છે, અને સાચું કહું તો એનો કોઈ સરળ જવાબ નથી. આપણે સમજવું પડે કે એ જમાનામાં ધર્મ વિરોધ હેરેસીને માત્ર મતભેદ નહોતો ગણતા, એને સમાજ અને રાજ્ય માટે ખતરો માનતા હતા. મોર માનતા હતા કે કેથોલિક ચર્ચની એકતા તૂટશે તો આખો સમાજ ભાંગી પડશે. એટલે કદાચ એમને લાગ્યું હશે કે કઠોર બનવું જરૂરી છે. પણ હા, એમના યુટોપિયાના આદર્શો અને એમના કાર્યો વચ્ચેનો આ તફાવત ચર્ચાનો વિષય રહ્યો છે. કેટલાક એને દંભ કહે છે, કેટલાક સમયની મજબૂરી.
બરાબર. યુટોપિયા સિવાય બીજી કઈ મહત્વની રચનાઓ છે એમની?
એમની હિસ્ટ્રી ઓફ કિંગ રિચર્ડ 3rd નોંધપાત્ર છે. અંગ્રેજીમાં ઇતિહાસ લખવાનું શરૂઆતનો પ્રયાસ. એમાં એમણે રિચર્ડ 3rd બહુ જ ખરાબ ચિત્ર્યા છે. એટલા ખરાબ કે શેક્સપિયરે પણ એ જ છબી અપનાવી લીધી. જો કે આજે ઇતિહાસકારો માને છે કે એ થોડું પક્ષપાતી વર્ણન હતું, પણ એ મોરની લેખન શક્તિ દર્શાવે છે.
અને ધાર્મિક લખાણો પણ હતા?
ચોક્કસ, ખાસ કરીને પ્રોટેસ્ટન્ટ વિચારોના ખંડનમાં. અ ડાયલોગ કન્સર્નિંગ હેરેસીઝ નામનું પુસ્તક લખ્યો. એમાં એમણે કેથોલિક સિદ્ધાંતોનો બચાવ કર્યો, ખાસ કરીને વિલિયમ ટિન્ડેલ સામે, જેમણે બાઇબલનું અંગ્રેજી ભાષાંતર કર્યું હતું. આ બતાવે છે કે ધાર્મિક રીતે તેઓ રૂઢિચુસ્ત હતા. અને જેલમાં હતા ત્યારે અ ડાયલોગ ઓફ કમ્ફર્ટ અગેન્સ્ટ ટ્રિબ્યુલેશન લખ્યું. મુશ્કેલીમાં પણ એમની શ્રદ્ધા કેટલી અડગ હતી એ દેખાય છે.
તો એમના મુખ્ય દાર્શનિક વિચારો કયા ગણાય? એમનું બૌદ્ધિક પ્રદાન શું?
મુખ્યત્વે ક્રિશ્ચિયન હ્યુમનિઝમ, એટલે કે ખ્રિસ્તી ધર્મ અને પ્રાચીન ગ્રીક રોમન જ્ઞાનનો સમન્વય. તેઓ માનતા કે તર્ક અને શિક્ષણ દ્વારા ધર્મને વધુ સારી રીતે સમજી શકાય અને સમાજ સુધારી શકાય. અને યુટોપિયા દ્વારા એમણે સામાજિક ટીકાની એક નવી રીત આપી, એક કાલ્પનિક દુનિયા રચીને વાસ્તવિક દુનિયાની ખામીઓ બતાવવી.
યુટોપિયામાં એમણે ખાનગી મિલકતની જે ટીકા કરી, એના આધારે શું એમને સમાજવાદી કહી શકાય?
ના, એ થોડો વધારે પડતું અર્થઘટન ગણાશે. એમની સામૂહિક માલિકીની કલ્પના આધુનિક સમાજવાદ જેવી નહોતી. એ કદાચ મધ્યયુગીન મઠોની જીવનશૈલીથી વધુ પ્રભાવિત હતી. એમનો મુખ્ય મુદ્દો એ હતો કે પૈસા અને સંપત્તિનો લોભ જ સમાજની મોટાભાગની સમસ્યાનું મૂળ છે. ગરીબી, ગુના, યુદ્ધ, બધા એમાંથી જ જન્મે છે.
જો એમની સરખામણી મેકિયાવેલી સાથે કરીએ તો, જે એમના સમયના હતા.
ઓ, બહુ મોટો તફાવત. મેકિયાવેલી માટે રાજકારણ એટલે સત્તા, નૈતિકતા બાજુ પર, જ્યારે મોર માટે રાજકારણનો હેતુ નૈતિક હોવો જોઈએ, ઈશ્વરના કાયદાને અનુરૂપ સમાજ બનાવવાનો. મેકિયાવેલી યથાર્થવાદી, મોર આદર્શવાદી.
અને માર્ટિન લુથર સાથે?
બંને ધાર્મિક, પણ સામસામે છેડે. લ્યુથરે ચર્ચની સત્તાને પડકારી વ્યક્તિગત શ્રદ્ધા પર ભાર મૂક્યો. મોર ચર્ચની સંસ્થા, પરંપરા અને એકતાના હિમાયતી હતા. સુધારો અંદરથી થવો જોઈએ, તોડીને નહીં એમ માનતા. એટલે એમની વચ્ચે તીવ્ર મતભેદ હતો.
તો આજે મોરનો વારસો શું છે? લોકો એમને કઈ રીતે યાદ કરે છે?
એમનો વારસો બેવડો છે. એક તો કેથોલિક ચર્ચમાં, ત્યાં એ સંત છે, શહીદ છે, અંતરાત્મા માટે જીવ આપનાર. 1935માં એમને સંત જાહેર કરાયા. અ મેન ફોર ઓલ સીઝન્સ નામની ફિલ્મ અને નાટકથી આ છબી ખૂબ જાણીતી બની. સિદ્ધાંતો માટે અડીખમ રહેનાર વ્યક્તિ.
અને બીજો બૌદ્ધિક વારસો,
એ મુખ્યત્વે યુટોપિયા સાથે જોડાયેલો છે. એ પુસ્તકે રાજકીય ફિલસૂફી, સાહિત્ય અને સમાજ વિશે વિચારવાની રીત બદલી નાખી. યુટોપિયન શબ્દ આજે પણ વપરાય છે. ભલે એમના વિચારો વિવાદાસ્પદ હોય, એમણે લોકોને એક અલગ, કદાચ વધુ સારા સમાજની કલ્પના કરવા પ્રેર્યા.
એમના કેટલાક કોટ્સ પણ બહુ ફેમસ છે. પેલું મૃત્યુ સમયનું વાક્ય.
હા, એકદમ. આઈ ડાઈ ધ કિંગ્સ ગુડ સર્વન્ટ બટ ગોડ્સ ફર્સ્ટ. એટલે કે હું રાજાનો સારો સેવક બનીને મરું છું, પણ ઈશ્વરનો પ્રથમ. આમાં એમની આખી ફિલોસોફી આવી જાય છે. એમની નિષ્ઠાનો ક્રમ સ્પષ્ટ છે.
અને યુટોપિયામાંથી પેલું ચોર બનાવવા વાળું વાક્ય?
હા, એ પણ જબરદસ્ત છે. એ કહે છે કે જો તમે લોકોને સારું શિક્ષણ ન આપો, એમના રીતરિવાજ બગાડવા દો અને પછી એ જ ગુનાઓ માટે સજા કરો જે એમના ખરાબ ઉછેરનું પરિણામ છે, તો એનો અર્થ એ જ થયો ને કે પહેલાં તમે ચોર બનાવો છો અને પછી એમને સજા કરો છો. સમાજની પોતાની જવાબદારી પર કેવો સચોટ કટાક્ષ છે.
સાચી વાત. અને માણસના આત્માના મૂલ્ય વિશે પણ એમણે કહ્યું હતું ને?
હા, એમનો ભાવ એવો હતો કે માણસનો આત્મા આખી દુનિયા કરતાં વધુ મૂલ્યવાન છે. ભૌતિક વસ્તુઓ, સત્તા, મહેત્વાંટકાટ જીવન કરતાં પણ આત્મિક શુદ્ધતા અને અંતરાત્મા વધુ મહત્વના છે.
આ બધી ગંભીર વાતો થઈ, પણ મોરના વ્યક્તિત્વમાં કંઈક હળવાશ, રમૂજ પણ હતી.
અરે, ખૂબ. એમના ઘરમાં હસી મજાક અને બૌદ્ધિક ચર્ચાઓ ચાલતી રહેતી. કહેવાય છે કે એમના ઘરે એક નાનકડું પ્રાણી સંગ્રહાલય જેવું હતું. વાંદરા, શિયાળ, સસલા અને ક્યારેક એ પોતાના પાળેલા વાંદરાને વિદ્વાનો જેવા કપડાં પહેરાવીને મજાક કરતા.
અને સ્ત્રી શિક્ષણ માટે એમનો આગ્રહ પણ નોંધપાત્ર હતો.
બિલકુલ. એ જમાનામાં દીકરીઓને દીકરા જેટલું જ ભણાવવાનો આગ્રહ રાખવો એ બહુ મોટી વાત હતી. એમની દીકરી માર્ગારેટ રોપર તો એ સમયની બહુ ભણેલી સ્ત્રી ગણાતી. એમનું ઘર જ જાણે એક શિક્ષણ કેન્દ્ર હતું.
અને પેલી વાળની કંઠી પહેરવાની વાત, એ એમના કયા પાસા પર પ્રકાશ પાડે છે?
એ એમની ઊંડી અંગત ધાર્મિકતા અને તપસ્વી વૃત્તિ દર્શાવે છે. બહારથી ખુશમિજાજ, સામાજિક માણસ, પણ અંદરથી ખૂબ સંયમિત અને શિસ્તબદ્ધ. એ આત્મશુદ્ધિ માટે શરીરને કષ્ટ આપતા અને એ પણ ગુપ્ત રીતે.
અને મૃત્યુ સમયે પણ રમૂજ.
હા, કહેવાય છે કે માચડા પર ચડતી વખતે લાકડા હલતા હતા તો એમણે બાજુમાં ઉભેલા અધિકારીને કહ્યું, મને ઉપર ચડવામાં મદદ કરજો મહેરબાની કરીને, નીચે ઉતરવાનું તો હું મારી જાતે સંભાળી લઈશ. આવી સ્થિતિમાં પણ સ્વસ્થતા અને રમૂજ જાળવી રાખવી, અદ્ભુત.
ખરેખર ખૂબ જ જટિલ અને બહુસ્તરીય વ્યક્તિત્વ. આદર્શવાદી યુટોપિયાના સર્જક, પણ કઠોર શાસક પણ. માનવતાવાદી પણ રૂઢિચુસ્ત પણ. મિત્ર, પિતા, શહીદ.
હા, એમનામાં પુનરુજ્જીવનના બધા રંગો અને વિરોધાભાસો દેખાય છે. મધ્યયુગ અને આધુનિક યુગ વચ્ચેના સેતુ જેવા. એમણે રાજકીય ચિંતનને સામાજિક ટીકાનું રૂપ આપ્યો અને સાથે એ પણ કહ્યું કે તર્ક અને જ્ઞાનનો અંતિમ ઉદ્દેશ નૈતિક હોવો જોઈએ. યુટોપિયાએ ભવિષ્યની કલ્પનાને દિશા આપી તો એમની શહીદીએ અંતરાત્માના અવાજને બુલંદ કર્યો.
અને એમનો પ્રભાવ આજે પણ આપણે જોઈ શકીએ છીએ. રાજકારણ, સાહિત્ય, ધર્મ, કાયદો, બધે જ.
ચોક્કસ. અને આ ચર્ચાના અંતે એક વિચાર છોડીને જઈએ છે આપણા શ્રોતાઓ માટે. જ્યારે આપણે કોઈ મહાન વ્યક્તિનું મૂલ્યાંકન કરીએ ત્યારે એમના ઉચ્ચ આદર્શો અને એમના વાસ્તવિક કાર્યો, જે ક્યારેક વિરોધાભાસી કે મુશ્કેલ લાગે, એ બંનેને સાથે કેવી રીતે જોઈએ? થોમસ મોર આપણને આ પ્રશ્ન પર વિચારવા મજબૂર કરે છે.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.